ඊළඟ ගරු අශෝක් අබේසිංහ මහත්මයා විනාඩි 7ක කාලයක්.
ස්තුතියි මොනාසනන්ද මන්තුමනි. අද අපි සාකච්ඡා කරන්නේ මේ ණය ප්‍රශස්තකරණය පිළිබඳව. ප්‍රතිවගතකරණය කියන එක දැන් ප්‍රශස්තකරණය වෙලා. මේකෙන් බලාපොරොත්තු වෙන්නේ තවත් තවත් අපි ණය උගලක හිරවීම. අවුරුදු 15ක් 2038 වෙනකන් මේ ණය කල් දා ගැනීම තමයි අද සාකච්ඡා කරන්නේ. 2038 මේ ඉන්නේ 2023. තව අවුරුදු 15ක්. මේකදී අපි හරිසිරි ලැබිටුමා කියුවාගේ මන්තුමා කියුවාගේ 2020 නොවැම්බර් මාසයේදී අපි කිව්වා IMF එකට යන්න. ඒ අවස්ථාවේදී රට බංකොලොත් වෙලා තිබුණේ නැහැ. ඒ වෙලාවේ අපි ජාත්‍යන්තර මුල්‍යවලට ගියා නම් මේ ප්‍රශ්නේ ඇති වෙන්නේ නැහැ. ඇයි මේ තුන්වෙනි පාර්ශ්වයක් මේකට එකතු වෙන්නේ නැහැ? ඒ වෙලාවේ ඒවා ගියා නම් අපේ තියෙන පාර්ශ්ව දෙකයි IMF එක සහ ලංකාව. ශ්‍රී ලංකාවේ රජය. අන්තිමට 2022 අප්‍රේල් 12 වෙනිදා මේ රට බංකොලොත් බව ප්‍රකාශ කරුවාට පස්සේ ණය හිමියන් කියන කොටස මේකට එකතු වුණා. දැන් ණය හිමියන් එකතු වීම තුල ණය හිමියන් කියනවා අපේ අපි අපේ තියෙන ණය අපි ප්‍රතිවාද කරන්න නම් ණය කපා හරින්නම් එහෙනම් ඒහා සාපේක්ෂව ලංකාව තුල අරන් තියෙන ණයත් ඒ කපා හරින්න හෝ ප්‍රතිවාද කරන්න ඕනේ කියලා. ඒකින් හින්දා තමයි මේ ප්‍රශ්නේ ඇති වෙලා තියෙන්නේ. දැන් සමහර මන්ත්‍රීවරු කිව්වා මේකට වග කියන්න ඕනේ 2015 19 ආණ්ඩුව කියලා. 2015 19 කාලේ හිටිය අගමැතිවරයා තමයි ඒ වෙලාවේ මහලුක දෛවයේ සරදමක් දැන් ඔහුටම තමයි මේක බාර දීලා තියෙන්නේ. ඒ වගේම අද මේ තියෙන යෝජනාවෙත් තියෙන්නේ මේ මහ බැංකුව මේ තියෙන මූල්‍ය මණ්ඩලයේ තියෙන බලය මුදල් ඇමතුමාට ලබා දෙන්න කියලා යෝජනාවක්. ඒ කියන්නේ බැඳුම් කර නිකුත් කිරීම මේ සමස්ත ප්‍රසත්‍යකරණයම සම්පූර්ණ මුදල් ඇමතුමාට විතර බලා ලබා දෙන්න කියලා. එහෙම වුණොත් දැන් ඒගොල්ලෝ මේ දවස්වල මහ බැංකුව මහඹදවල් මංකොල්ල කපු කියලා පුද්ගලයාට මේක බාල දුන්නොත් මොකද වෙන්නේ? ඉතින් මෙන්න මෙවැනි තත්ත්වයක් තමයි තියෙන්නේ. අපි විරුද්ධ වෙන්නේ මේ ආරම්භයේදීම කිව්වා අපි කිසිසේත්ම දේශීය ණය ප්‍රතිගත කරන්නේ නැහැ කියලා. ඇමතිවරයාත් කිව්වා මහ බැංකුව අධිපතිවරයාත් කිව්වා. ඊට පස්සේ මහ බැංකුව අධිපති ඒක වෙනස් කරලා කිව්වා විශේෂයෙන්ම මහ බැංකුවත් විසින් ලබා දීලා තියෙන බැඳුම් කර සහ බිල්පත් තමයි අපි මේකට ප්‍රතිවාද කරන්නේ අනිත් කිසි දෙයක් කරන්නේ නැහැ කියලා. අන්තිමට කාටද දැන් සම්පූර්ණ බරපතල පැටවිලා තියෙන්නේ? සම්පූර්ණ බරපතල තියෙන මේ රටේ දුප්පත් ජනතාවට අහිංසක ශ්‍රම බලකායට 85 ලක්ෂයක් වෙන ශ්‍රම බලකායෙන් 24 ලක්ෂයක් විතර තියෙනවා මේ ගිණුම්. මේ සේවක අර්ථසාධක බාරකාර සහ විශ්‍රාමික ගිණුම්. මේ ගිණුම් හිමියන්ට තමයි මේ ප්‍රශ්නේ බලපාලා තියෙන්නේ. දැන් මේ අයගෙන් තමයි විශාල වශයෙන් මේ ණය කල් දැමීම ඒ වගේම ඔවුන්ගේ ගත්ත බැඳුම් කර බිල්පත් බැඳුම් කර බවට පත් කරන්නේ. දැන් වැඩියෙන්ම අරන් තියෙන භාණ්ඩාගාරයේ තියෙන භාණ්ඩාගාරයේ විසින් ලබා දීලා තියෙන ණය බැඳුම් බිල්පත් ටික බැඳුම් කර බවට පත් කරනවා. ඒකෙන් යම් කිසි පාඩුවක් අලාභයක් මහ බැංකුවට වෙනවා. මහ බැංකුව හිටිය ඉස්සෙල්ලා 2013 14 15 කාලේ බිලියන 71ක් පාඩු ලැබුවා වගේ මහ බැංකුවට යම් කිසි පාඩුවක් වෙනවා. ඒ වගේම සේවක අර්ථසාධක අරමුදල මේ තියෙන භාණ්ඩාගාර බැඳුම් කර මේ කල් දැමීම තුල විශේෂයෙන්ම විශාල වශයෙන් භාණ්ඩාගාර බැඳුම් කර 12ක් තියෙනවා කියනවා. ඒ 12 කල් දැමීම තුල දැන් ඔවුන්ට 9% ලාභාංශ දෙනවා කියනවා. ඒක ඉස්සරම වශයෙන්ම කිව්වට පුළුවන්ද කියලා අපි මුදල් කමිටුවේදී පරිස්සම් කරපුවා මේ ගැන කියන්න බෑ. තාම සේවක අර්ථසාධක අරමුදල සේවක භාරකාර අරමුදල ප්‍රධානින් මේ ගැන දන්නේවත් නැහැ. මොනවද කරන්නේ කියලා. අපිට දැනගන්න ලැබිලා තියෙන විදිහට මේක සමස්ත උන්ට පාඩුව වෙනවා වර්ෂයකට දලදේශීය නිෂ්පාදනයේ 0.5ක පමණ පාඩුවක් වෙනවා කියලා මේ එදා මුදල් කාර්යසභාවේදී කතා වුණා. 0.5ක දලදේශීය නිෂ්පාදනයේ වර්තමාන දලදේශීය නිෂ්පාදනයේ 0.5ක් කියන්නේ සාමාන්‍යයෙන් බිලියන 120ක්. බිලියන 120ක් වාර්ෂිකව පාඩුව වෙද්දී අවුරුදු 15ක් තියෙද්දී එතකොට ට්‍රිලියන 10කට වැඩිය මේක වාර්ෂික සම්පූර්ණ පාඩුවක් වෙනවා මේ සේවක අර්ථසාධක අරමුදලට. ඒකේ වගකීම යන්නේ ඒක පාඩුව දරන්නේ මේ ගිණුම් හිමියන්. අපි සාමාන්‍ය බලුවා මේ වර්තමාන තත්ත්වය අනුව රුපියල් 60000ක් 70000ක් විතර මේ පාඩුවක් වෙනවා ගිණුම් හිමියන්. ඉතින් මේක හින්දා තමයි අපි මේකට විරුද්ධත්වය ප්‍රකාශ කරන්නේ. මෙහෙම මේ ඇයි මේ මේකෙන් කරන්න තියෙන දැන් සමහර තියෙනවා ලංකා මේ රජයට ණය දෙන ආයතන 17ක් පමණ තියෙනවා. මේ 14 තියෙනවා පුද්ගලික ප්‍රාථමික මේ ගණුම්කරුවෝ. ඒ කියන්නේ මේ ප්‍රයිවට් ඩීලර්ස්ලා. මේ ප්‍රයිවට් ඩීලර්ස්ලා ගත්තේවා. දැන් මේ ආර්ථික අර්බුදය නිසා, පොලිය වැඩි වීම නිසා 125 30 ඒ 30ට මේ බැඳුම් කර ගත්ත අය ඉන්නවා. මේ බැඳුම් කර ගත්ත අය ඒගොල්ලන්ට කිසිම ප්‍රශ්නයක්
නැහැ.
රජයේ ඡන්දවලට එහෙම මුදල් වියදම් කරන්න හින්දාද? දැන් ඒක පර්පචුවල් ට්‍රෙසරිස් වගේ අය ඉන්නවා ප්‍රාථමික ගණුම්කරුවෝ. දැන් ඒගොල්ලෝ අරන් තියෙන බැඳුම් කරවලට මොකද වෙලා තියෙන්නේ? ඒවට කිසිම අත තියලා නැහැ. ඒ කිසිම අත තියලක් වෙලා නැතුව මේ සාමාන්‍ය ජනතාවගේ මේ සේවක අර්ථසාධක අරමුදල් විතරක් අත තියෙන තුල ඔවුන්ට වෙන පාඩුව. ඒක කිසිම ගැරන්ටි එකක් නැහැ 9%ක් දිගටම දෙනවද කියලා. සියයට නමයක ලාබාශ දෙහම දෙනවාද කියලා එහම ගැරටියෙකුත් නැතුව මේ වෙන පාඩුව විශාල ප්‍රශ්නය බවට පත්වෙන ඉස්සරට ජනතාවට මේක ක්‍රිලියන ගානක පාඩුවක් බවට පත්වෙනවා. ඉති අපි හිතන විදිහට මේ විදිහට මේ රටේ ජනතාව මුකුත් දන්න සමට මේ මන්ත්‍රීවරුත් මේ ගැන එච්චර දන්න නැතුව ඇති. මොකද මේ ඊයේදීල අපිට තියෙන මෙම පත්‍රිකාවේ තියෙනවා. මේ කෙලින්ම කියලාම තියෙනවා මේ විශේෂයෙන්ම මගේ කියවන්නම්. මේ ප්‍රස්ථාරයක් තියෙන ප්‍රස්ථාරයේ නිරීක්ෂණය පරිදි විශ්‍රාමික අරමුදල් කලඹෙහි සාමාන්‍ය සුද්ධ ප්‍රතිලාභ 2026න් පසුව පවතින තත්ත්වයට වඩා අඩුව මදක් අඩුවන බව ප්‍රකාශ කරනවා. මෙන්න මේකේ අඩුවන බව මේක ප්‍රකාශ කරලම තියෙනවා. ඉතින් ඔන්න ඒක දන්නවා. ඒකට අනිවාර්යයෙන් ප්‍රශ්නයක් ඇති වෙන බව. ඒ නිසා විශේෂයෙන්ම මේ රටේ ජනතාවගේ දුප්පත් ජනතාව විසා මහන්සියෙන් හම්බ කරලා අභියෝග කරන ජනතාවට තමයි මේ ප්‍රශ්නය ඇති වෙලා තියෙන්නේ. මේ නැතුව දැන් මේ විදිහටම
ISP මන්තුරාණන් අවසන් කරන්න කාලය අවසන්යි.
මේක හැයා කට්ටයකට යනවා කියලා තියෙනවා. එහෙම වුණාමත් මේ බැංකුවලටත් සාමාන්‍ය බැංකුවලටත් මේ ප්‍රශ්නේ ඇති වෙනවා කියලා මේ පොතේ තියෙනවා. ඉතින් එතකොට මේ සියල්ලටම තුල වශයෙන් විශාල වශයෙන් රටේ ජනක වැඩ කරන ජනතාවට වෙන මේ පාඩුව සහ උන්ට වෙන ප්‍රශ්න පිළිබඳ තමයි අපි විපක්ෂයක් වශයෙන් මේකට විරුද්ධ ප්‍රකාශ කරන්නේ. ඒකද සමගි ජන බලවේ මේකට විරුද්ධව ඡන්ද ප්‍රකාශ කරන බව ප්‍රකාශ කරනවා.
සුති මිලන ගරු විජේදාස රාජපක්ෂ මහත්තයා ඔබතුමාට විනාඩි 13ක කාලයක්
තියෙනවා. ගරු සභාපතිතුමනි, අද දින අපි මේ දේශීය ණය ප්‍රශස්තකරණය පිළිබඳව කරන විවාදයේදී ආණ්ඩුපක්ෂ මෙන්ම විපක්ෂයේ බොහෝ අදහස් ඉදිරිපත් කරන ගමන්ම විපක්ෂය පැහැදිලිව සඳහන් කරනවා අපි මේකට විරුද්ධයි. මේක සාම්ප්‍රදායික විරුද්ධ වීමක්ද එහෙම නැත්නම් යම් හේතු සහගත විරුද්ධ වීමක්ද කියන එක පිළිබඳව ජනතාවට අවබෝධයක් තියෙනවා. අපේ රටේ ආර්ථිකය කඩා වැටුණා, රට බංකොලොත් වුණා. ඒක කවුරුත් දන්න පොදු කාරණයක්. ඒක නිසාම තමයි වර්තමාන ජනාධිපතිතුමාත් අපි කණ්ඩායමක් විදිහට මේ රට පිළිබඳව ජනතාවගේ අනාගතය පිළිබඳව වගකීම බාරගත්තේ. අපි මේ වගකීම බාර ගන්නකොට ගිය අවුරුද්දේ මැයි මාසේ අපේ රටේ උද්දමන වේගය 97%කට ගිහිල්ලා තිබුණා. පැය 13ක් අපේ ගෙවල්වල ලයිට් කැපුවා. අත්‍යවශ්‍ය ආහාර ද්‍රව්‍ය නැතුව තිබුණා. ඉන්ධන ලබා ගන්න පැය 5ක දවස් 5ක 6ක පෝලිමකට යන්න සිද්ධ වෙලා තිබුණා. අපේ භාණ්ඩාගාරයේ ඩොලර් මිලියන් 2ක්වත් තිබුණේ නැහැ. අපි පැහැදිලිවම කිව්වා වෙස්මිනිස්ටර් ආකෘතියේ ප්‍රජාතන්ත්‍රවාදය අනුගමනය කරලා මේ ගෙනියන්න බැරි ආණ්ඩුව විපක්ෂයට දෙන්න කියලා. මොකද ඒගොල්ලන්ට තමයි තියෙන ලෙජිටිමේට් රයිට් එකක්. අපි සති ගාණක් බලන් හිටියා, ආරාධනා කරා, ආරාධනා කෙරෙව්වා, හිටපු ජනාධිපතිතුමා ලව්වා. ඒ කවුරුත් බාරගන්නේ නැති වෙලාවේ තමයි අපි මේ වගකීම බාරගත්තේ. අපි මේ වගකීම බාරගත්තේ සැලැස්මක් නැතුව නේ, සැලැස්මක් ඇතුව. මොනවද අපි ජනතාවට කිව්වේ? අපි කිව්වේ 2023 ඉවර වෙන්නට කලින් මේ උද්දමන වේගය 97 තිබුණ එක තනි ඉලක්කමකට ගේනවා කියලා. දැන් අපිත් බලාපොරොත්තු නොවන පරිදිම ගිය මාසයේ අන්තිම වෙනකොට ඒක ආහාර උද්දමනේ 104%කට ගෙනල්ලා තියෙනවා. අද ඉන්ධන ප්‍රශ්නේ විසඳලා තිබෙනවා. ඒ වගේම ආහාර ප්‍රශ්නය යම් තාක් දුරකට තවත් ප්‍රශ්න තියෙනවා. දිලිඳු ජන කොටස් වලට තාමත් ආර්ථිකය දරා ගන්න අසීරුතාවයන් තියෙනවා. ඉතින් මේ ඔක්කොම එක දවසකින් වෙච්ච දෙයක් නෙමෙයි. අපේ රටේ ක්‍රමානුකූලව ආර්ථිකය දුර්වලමින් ආවා. විදේශීය ණය දහ දේශීය ණය ප්‍රමාණය එන්න එන්න වැඩි වෙමින් පැවතුණා. මේක එකපාරටම 2019 ජනාධිපතිතුමා විසින් ගත්ත යම් යම් තීන්දු 2-3ක් නිසා එක පාරටම ආර්ථිකයට මේක දැනෙන්නට ගත්තා. එකක් තමයි ආදායම් බදු පිළිබඳව ලබා දුන්න සහනය. ඒක ජනතාව ඉල්ලපු එකක් නෙවෙයි, සමහරලාට ව්‍යාපාරික එකතු වෙලා ඉල්ලන්නට ඇති. අනිත් එක තමයි පොහොර ප්‍රතිපත්තිය. ඒ නිසා අපේ රටේ පල්ලෙහා ඉඳලා ඉහළ සියලු ජනතාවට දැනෙන විදිහට ආර්ථිකයට බලපාන අගතිදායක ලෙස බලපාන තීන්දු කීපයක් ගත්ත නිසා ආර්ථිකය කඩා වැටුණා. ඉතින් මේ ආර්ථිකය කඩා වැටීම මේ එක දවසකින් දෙකකින් වෙච්ච එකක් නෙවෙයි. සමහරු බොහොම ප්‍රසිද්ධ ජනප්‍රිය මාතෘකා විදිහට කියනවා 75 අවුරුදු කාලය පුරා දේශපාලන නායකයෝ මේ රටේ අගමැතිලා ජනාධිපතිලා මේ රට කාල දැම්ම කියලා කියනවා. දැන් හැබැයි අපි එහෙම කිව්වට කාගෙන් හරි අපි අහුවොත් මොකද්ද DS සේනානායක මහත්තයා කරපු හොරකම, දූෂණය වංචාව, මොකද්ද බණ්ඩාරනායක මහත්තයා කරපු හොරකම වංචාව, බණ්ඩාරනායක මැතිණිය කරපු හොරකම, ඩඩ්ලි අගමැතිතුමා කරපු හොරකම කියලා එහෙම කාටවත් පෙන්වන්න දෙයක් නැහැ. නමුත් ඒක ප්‍රසිද්ධ අර මාධ්‍යට මාධ්‍යයට මේ අර අර කුණු එකතු කරන මාතෘකාවක් බවට පත් කළා. ඒ වගේම තමයි ඔක්කොමල්ලම කියන්න ගත්තා පෞගේ දස්වල 225ම හොරුයි කියලාත් කියන්න ගත්තා. හැබැයි අපි ඇහුවොත් කවුද හොරකම් කරේ කියලා නම් කීපයක් කියයි. හැබැයි ඉතින් හැමෝම හොරකම් කරයි කියලා කියන්නත් බෑ. පෙන්වන්න බෑ. ඒක එහෙම සාධාරණයක් නෑ. ඉතින් ඒක නිසා මේ ජනප්‍රිය වෙන්න මාධ්‍ය සංදර්ශන තියන්න කතා කරනවා මිසක් මේක දිග පළල දැනගෙන කතා කරනවා අඩුයි. අපි දන්නවා කොහොමද මේ ආර්ථිකය කඩාවැටුනේ කියලා. මේ සභාවේ ඉන්න මන්ත්‍රීලා දන්නවා කතා නොකරට. ගරු සභාපතිතුමනි, ඔබතුමා දන්නවා ශ්‍රීමා බණ්ඩාරනායක මැතිණිය ඒක ආර්ථික ප්‍රතිපත්තියක් අනුගමනය කරා. ඒක තමයි සංවෘත ආර්ථික ප්‍රතිපත්තිය. එතුමියට ඕනකම තිබුණා මේ රටේ කෘෂිකාර්මාන්තයෙන් සහ කර්මාන්තයෙන් සම්පෝෂිත රටක් විදියට, සත පහක්වත් ණය නැති රටක් විදියට මේ රට ඉහළ මට්ටමකට ගේන්න. ඒ සඳහා එතුමිය අවශ්‍ය නොබදී පිළිවෙතක් වැඩපිළිවෙලක් ක්‍රියාත්මක කරා. ඇත්ත වශයෙන්ම එතුමිය භාණ්ඩාගාරය බාර දෙනකොට ජේ.ආර්. ජයවර්ධන ජනාධිපතිතුමාට අපේ භාණ්ඩාගාරයේ අතිරික්තයක් තිබුණා. අපේ රට ඉංගවනට වැටලා තිබුණේ නැහැ. හැබැයි අපි දුක් විඳා. අපි ඒ කාලේ අපිට සමහර දවස්වලට හෝටල් වලත් බත් තහනම් කරලා තිබුණා. අපිට භූමි තෙල් ඇඳුම් අඳින්න සිද්ධ වුණා. රෙදි කෑල්ලක් ගන්න පොලිමේ යන්න සිද්ධ වුණා. පාක් ගෙඩියට පොලිමේ යන්න සිද්ධ වුණා. ඇත්ත ඒක උනේ එතුමිය එක්තරා අන්තයකට ඒ වාමාංශික නායකයෝ ටිකත් එක්ක හදපු හවුල් ආණ්ඩුවක් විදියට එතුමිය අන්තයකට ඇදගෙන ගියා. සංවෘත ආර්ථිකයේ කෙලවරට ගියා. ඒක නිසා ජනතාව දුක් විඳා. ජනතාව යම් දුක් විඳට ඒක තාවකාලිකයි. නමුත් රටක් විදියට රට සම්පෝෂිත වුණා. හැබැයි ඒකම තමයි අපේ රටේ දේශපාලන ක්‍රමය තුළ මාධ්‍ය සංස්කෘතිය තුළ ඒකම පාවිච්චි කරලා තමයි ජේ.ආර්. ජයවර්ධන ජනාධිපතිතුමාට දුන්නේ 6-5ක බලය. එතකොට එතුමා මොකද කරේ? එතුමා පැය 24න් මේක සංවෘත ආර්ථිකය විවෘත ආර්ථිකයක් බවට පත් කරා. එතනත් අපිට වැරදුනා. ඒ දෙකම වැරදි. මොකද මේ දෙකේම අපි ගියේ අන්ත දෙකට. සංවෘත විවෘත ආර්ථිකයක් කිරීම තුළ අපේ රටේ ගොවියාව අපිට රැක ගන්න බැරුව ගියා. අපේ රටේ කර්මාන්තවල යෙදিলা සිටින ව්‍යවසායකයෝ අපිට රැක ගන්න බැරුව ගියා. හොඳම උදාහරණය මෙතන ගජේන්ද්‍ර පොන්නම්බල මැතිතුමා ඉන්නවා. 1977 වෙනකොට උතුරෙන් වවුනියාව පහු කරලා දකුණට ආව ලොරි 250-300ක් අතර. ඒ ඔක්කොම කෘෂි භාණ්ඩ නිර්මාණ මේ උත්පාදනය කරපුවා උතුරේ ගොවියෝ. හැබැයි අපේ රටේ විවෘත ආර්ථිකය ඇති කරාට පස්සේ මාස 6ක් විතර යනකොට උතුරෙන් වවුනියාව පහු කරලා එන ලොරි සංඛ්‍යාව 10ට 15ට බැස්සා. එතකොට උතුරේ ගොවියන්ට මොකද වුනේ? ඒගොල්ලන් දුක් මහන්සියලා හම්බ කරලා මහන්සියලා ගන්න අස්වැන්නට අපිට වෙළඳපළක් නැතුව කියා. ඒගොල්ලන්ට ඒ තරුණ කණ්ඩායම් වලට වෙළඳපළක් නැත්තම් කරන ගොවිතැන් වලින් ආදායමක් ගන්න බැරි නම් මොකද කරන්නේ? සමහර තරුණ කොටස් LTT එකට බැඳුනා ගිහිල්ලා. සමහර අය බෙල්ලවැල් දාගත්තා. එහෙම ප්‍රශ්න ආවා. ඒ උතුරේ දකුණෙත් ඒ ප්‍රශ්න ආවා. දකුණෙත් තරුණයෝ අවි ආයුධ ගත්තා. 88-89 කැරලි ගැහුවා. 60,000ක් එතනිනුත් මලා. LTT යුද්ධෙනුත් 60,000ක් මලා. ඉතින් මේ හැම එකටම ආර්ථිකය බලපාලා තියෙනවා. දැන් අපි අපේ ආර්ථිකය අපි විවෘත කරනකොට ඉන්දියාවේ ආර්ථිකය විවෘත කරලා තිබුණේ නැහැ. ඉන්දියාවේ තිබුණේ සංවෘත ආර්ථික ක්‍රමයක් ඉන්දිරා ගාන්ධි මැතිණිය දක්වා. හැබැයි ඉන්දියාව අපේ ආර්ථිකය විවෘත කරලා අපි කරගත්ත හානි දිහා බලබලා ඉන්දියානු ආර්ථිකය විවෘත කරේ බොහොම ක්‍රමානුකූලව. ඒගොල්ලන්ට අවුරුදු 10ක් ගිය ආර්ථිකය විවෘත කරන්න. ඇයි එහෙම දීර්ඝ කාලයක් ගත්තේ? ඒගොල්ල ක්‍රමානුකූලව වරින් වර තීන්දුව ගත්තා. ඒ ගන්න විවෘත කිරීම කිසිවකින් තමන්ගේ කෘෂිකර්මාන්තයේ නියැලෙන ගොවියට හානියක් නොවෙන්න එක ගත්තේ. ගොවිය රැකගනිමින් එක ගත්තා. කර්මාන්තකරුව ආරක්ෂා කරමින් එක ගත්තා. අපි ඒක කරේ නැති නිසා තමයි අපිට වැරදුනේ. චීනේ ආර්ථිකය විවෘත කරේ ඊටත් පස්සේ. චීනට ආර්ථිකය විවෘත කරන්න අවුරුදු 15ක් විතර ගියා. ඒක නිසා අද ඒ චීනයත් ඉන්දියාව සාර්ථක ක්‍රමයකට තමයි ආර්ථිකය විවෘත කරේ. චීනෙත් ආර්ථිකය විවෘත කරේ තමන්ගේ ගොවිතැන රැකගෙන, තමන්ගේ කර්මාන්ත රැකගෙන, රටට අත්‍යවශ්‍ය දේවල් පමණක් පිටරටින් ඒගොල්ලන්ට ආනයනය කරගන්න පුළුවන් ආකාරයට තමයි ඒ ආර්ථිකය විවෘත කරේ. අද ඒ රටවල් දෙකම ඒ ක්‍රමවේදය තුළ සාර්ථක රටවල් බවට පත් වෙලා තියෙනවා. අපි අසාර්ථක රටක් බවට පත් වුණා. ඒ අසාර්ථක භාවය ඔප්පු කරන්න තියෙන හොඳම දේ හොඳම නිදර්ශනය තමයි අපි දැන් 17 වතාවක් IMF එකට ගියා. 16 වතාවක් ගිහිල්ලත් අපිට රට ගොඩ ගන්න බැරි වුණා. 17 වෙනි වතාවත් ගියා. ඇයි? මේ වරින් වර ණය අරගෙන ණය ණය ගුලක අපි ඉර වෙලයි කියන කතන්දරේනේ කියන්නේ. ඉතින් මේ ණය ගත්ත ආණ්ඩුවල මේකේ ඉන්න මේ මන්ත්‍රීලා හිටපු ඇමතිලාගෙන් 90%ක්ම අය ඔය ණය ගත්ත ආණ්ඩුවල තමයි හිටියේ. එහෙම ණය ගත්ත වෙලා දැන් ওই විපක්ෂෙට ගිහිල්ලා ඊයේ පෙරේදා විපක්ෂෙට ගිහිල්ලා දැන් කතා කරනවා පහුගිය අවුරුදු දෙකේ ඇමතිකම් දුර දරපු අය. ඒගොල්ලන් මේ රට වැටෙන බංකොලොත්තුනේ තීන්දු ගන්නකොට මොකද කරේ? දැන් නාලක උඩ එයා මැතුම එතන කියලා ලොකු ආර්ථික දර්ශනයක් ගැන කතා කරා. මේ රටේ පෝර ප්‍රතිපත්තියට තීන්දු ගන්නකොට එයා ආණ්ඩුවේ මහාචාර්ය ජී.එල්. පීරිස් මැතිතුමා, රාජපක්ෂ ගරු මහින්ද රාජපක්ෂ මැතිතුමා ණය ගන්න කාලේ කැබිනට් එකේ හිටියා. රනිල් වික්‍රමසිංහ මැතිතුමා ණය ගන්න කාලේ කැබිනට් එකේ හිටියා. ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමා පෝර ප්‍රතිපත්තිය ගන්න තීන්දු ගන්නකොට ඉහළ ව්‍යාපාරිකයින්ට මොනවද ආදායම් බදු සහන ලබා දෙනකොට ඒ කැබිනට් එකේ හිටියා. දැන් රනිල් වික්‍රමසිංහ මැතිතුමාගේ කැබිනට් එකේ මමත් හිටියා, මාරිකර් මහත්තයත් හිටියානේ, ඔබතුමත් හිටියානේ. අපි ඒ කාලෙත් ණය ගත්තා. ඉතින් මේ හැම එකකටම රටේ අවශ්‍යතාවයන් අනුව ණය ගන්න සිද්ධ වෙනවා.
ගරු ඇමතුමා, ඔබතුමාට විනාඩි දෙකක් කාලයක් තියෙනවා.
එතකොට ගරු සභාපතිතුමනි, මම කියන්න ගියේ අපි මේ දෙපැත්තට බෙදලා මේක හොඳයි නරකයි කියාගත්තට කමක් නැහැ. හැබැයි මීට වැඩි හොඳ විකල්පයක් තියෙනවා නම් කරුණාකරලා කියන්න.
දැන් කියන්න
රනිල් වික්‍රමසිංහ මුදල් ඇමතිතුමාට කියලා මේක අපි කන පිට හරවන්නම්. මේක කන පිට හරවන්නම් දැන් කියන්නකෝ. එහෙම එකක් කියන්න නෑ. මට වැඩි හොඳට ආර්ෂද සිල්ලා මැතිතුමා හොඳටම දන්නවා මේ ගන්න තියෙන හොඳම විකල්පය තමයි තීන්දුව තමයි අරන් තියෙන්නේ කියලා.
පෞද්ගලිකව කියනවා අපිට ඒක.
ඔබතුමා අමාරු දාන්න නෙවෙයි කිව්වා, ඔබතුමාට තියෙන ගරු කිරීමක් විදියට විතරයි කිව්වේ. ගරු සභාපතිතුමනි, දැන් අපිට වෙලා තියෙන්නේ පහුගිය 16 වතාවක් අපි ණය අරගෙනත් අපි කරලා තියෙන ලොකුම වැරද්ද මොකද්ද? අපේ ආර්ථිකය තුළ කෘෂිකර්මාන්තයේ 8%කට හැකිලෙන්න හැරි අපි ලංකාවගේ කෘෂිකාර්මික රටක අපේ දේශීය නිෂ්පාදනයේ ප්‍රතිශතය අඩු ගාණ 16%-20% අතර තියෙන්න ඕන. අපි ඒක ආරක්ෂා කරගත්තේ නැහැ. ඒක 8%ට බැහැලා තියෙනවා. ඒ වගේම සිරිමා බණ්ඩාරනායක මැතිනිගේ කාලේ අපේ රටේ කුඩා කර්මාන්ත සහ මධ්‍ය ප්‍රමාණ කර්මාන්තවල අපි හිටියා 40%-42%. අද ඒ ප්‍රමාණය 32% දක්වා හැකිලිලා තියෙනවා. එහෙනම් මොකද්ද ප්‍රසාරණය වෙලා තියෙන්නේ? පුළුල් වෙලා තියෙන්නේ සේවා. සේවා පුළුල් වෙනකොට කෘෂිකර්මාන්තයේ පැත්තෙන් ආර්ථිකයේ පැත්තෙන් කෘෂිකර්ම සහ කර්මාන්ත පැත්තෙන් ආර්ථිකයේ හැකිලෙනකොට සභාපතිතුමනි පුළුල් වෙලා තියෙන්නේ, ප්‍රසාරණය වෙලා තියෙන්නේ සේවා අංශේ නම් අර සේවා ආර්ථිකයේ පොඩි දුර්වලකමක්, ආර්ථිකයට පොඩි පහර වැදීමක් වෙනකොට ආර්ථිකය දෙදරන්න ගන්නවා. ඇයි? සේවාංශය ප්‍රසාරණය වෙලා තියෙන්නේ.
ගොරෙම් තු අවසන් කරන්න.
ඉවර කරනවා. ආර්ථික ස්ථාවරත්වය රැකගන්න ඕන අංශ දෙක අපි වැඩි දියුණු කරේ නැහැ. ඒවා හැකිලෙන්නේ නැහැ. කෘෂිකර්මාන්තය සහ කර්මාන්තය. එහෙනම් අපිට දැනටත් කරන්නට ඕන తాවකාලික ප්‍රතිකර්ම කීපයක් අපිට මේ වෙලාවේ ගන්න සිද්ධ වෙනවා රටේ ආර්ථික નિયમિત මට්ටමට ගේන්න. එහෙනම් කෘෂිකර්මාන්තය සහ කර්මාන්ත අංශය කෙරෙහි වැඩි අවධානයක් යොමු කරලා රාජ්‍ය ප්‍රතිපත්තියක් විදිහට අවශ්‍ය ප්‍රතිපත්ති සම්පාදනය කර ගැනීම ඒක ආණ්ඩුවට විතරක් තියෙන වගකීමක් නෙවෙයි, මේ පාර්ලිමේන්තුවේ ඉන්න 225 දෙනාටම තියෙන වගකීමක්. එහෙනම් අපි සියලු දෙනා එකතු වෙලා අන්නේ රාජ්‍ය ප්‍රතිපත්තිය හදාගත යුතුයි කියන කාරණය මතක් කරනවා. ඔබතුමාට බොහොම ස්තුතියි.
ස්තුතියි මිලන ගරු ගජේන්ද්‍ර කුමාර් පොන්නම්බල මැතිතුමා. ඔබතුමාට විනාඩි 14ක කාලයක් තියෙනවා. ඕඩර් ප්ලීස්. මුලාසනයට ගරු සමම්ප්‍රියට මැතිතුමා පැමිණ
Honorable.
I thank you, Honorable Presiding Member. Sir, as I see it, the people of this country have been willing to sacrifice a lot. Whether you come from the northeast or from the south, people have been willing to sacrifice their lives for causes that they believed in. Whether it be the Tamil youth, whether it be the Sinhala youth in the form of various insurrections, or for that matter, whether it be even members of the armed forces, they were all willing to lay down their lives. That's a sacrifice you can't expect beyond. That's the ultimate sacrifice. All that because of causes that they believed in. So the fact that when you have Sri Lanka declaring bankruptcy and the country has hit rock bottom, you're literally scraping the barrel, obviously those very same people are willing to sacrifice and face whatever hardships that have to be faced in order to get out of this mess. But the basic condition on which they are willing to make those sacrifices is if they believe that those sacrifices are being asked by people who are honest to them. That is the precondition. That they must believe that when they are asked to give up their savings, that when they are asked to face an uncertain future for the common good, that it is in fact for the common good. Not for the sacrifice of the vast majority to protect the interest of a minority. So here, Honorable Presiding Member, the Tamil National People's Front, from the time this economic crisis began, have been insisting that one of the preconditions to facing this crisis is to have credible people who the people can trust. That credibility got smashed about a year ago when the people decided to send back a president and a prime minister that just 2 years ago they gave an overwhelming majority to. So that distrust continues. That distrust continues. The people who the people thought 2 years back or 2.5 years back who will be their saviors have in fact bankrupted them. That is why they rose up. And that is why they asked that the president in particular, a person who did not have a political background, who was seen as someone who was clean, Tamils of course I think know much better, but anyway, someone who was clean, that such a person will bring a new culture. That was the fundamental basis on which the people gave him such a resounding mandate. But 2 years later, they literally threw him out by the scruff of his neck. So with the Prime Minister, a man who just 2.5 years ago, or maybe 10 years previously, was adored by the Sinhala people. They threw him out. So you had the bankrupters being discredited by the people. But who do these very same bankrupters, who still continue to hold a majority of the seats in this house, appoint? A bond scammer. So you have the bankrupters and the scammers coming together after destroying the people's lives twice over, now saying that they are going to come and save them. But this we knew will not be the case. That is why our party repeatedly said, despite the fact that there were economic consequences to holding elections, that a parliamentary election was fundamental. Because it is only after you can have a parliamentary election where the people can have people who they have trust in appointed to those places that they will be willing to make those tough sacrifices that surely they will be called upon to make. But you didn't do it. You didn't do it. Instead, what did you do? You all got together. Who? The bankrupters and the scammers got together. And what did they tell the people? When we repeatedly asked, every single party seated in opposition kept asking whether you were going to touch the workers, the poorest segments in Sri Lanka, the people who suffer the most and who are in fact willing to sacrifice the most, whether you're going to touch on them, whether you're going to hit their stomachs. And we were repeatedly told, not the EPF, not the workers, forget that. There will be no domestic restructuring. That is what we were told. That is what we were told. But today the complete opposite is happening. And the biggest nightmare of those poorest, the most vulnerable sections of this country are in fact being hit a second time over. The first time was when they were bankrupted, when they lost their savings. Inflation went up to such an extent there is no salary increase. They can't survive. Every day they are eating into their savings. 5 years down the line, they are not going to know what hit them. That is the reality that they are facing. But those poor people probably think, oh, since everybody is affected like that, maybe at some point things will come right. It is on that basis that they are surviving. But you have hit them again. You have hit them again after repeatedly lying to this house and to them. So this is what we are facing, Honorable Presiding Member. If a credible leadership comes to them and says that you have to make these cuts, they will be willing to. But not from y'all. Not from y'all. And you will face the consequences. Because one day those people will realize, oh my God, yet again, not the first time, not the second time, not after 75 years, but yet again, it is we, the poorest, but the most hardworking, and the people who sacrifice the most. I think there was some UN report that called the estate workers modern day slavers, slavery. That is how you treat them. So there will be a bloodbath. There will be a bloodbath. Because that amount of credibility you have smashed. You have smashed. So it is in this backdrop, Honorable Presiding Member, that I also wish to say, you see, Sri Lanka is bleeding. We are hemorrhaging. You have to carry out a surgery to make sure that that hemorrhage stops permanently. But you're not doing that. Why are we hemorrhaging? What is the reason? One of the most important reasons is corruption. But nothing is being done towards that. There has been nothing in the last 2 years to seriously restructure Sri Lanka to make sure that those aspects that brought us to this crisis will not happen. To hold people accountable for the policy decisions that they make, nothing, no safeguards. So what are we actually doing today? To that hemorrhaging, we are putting a plaster. It's still bleeding. Or if to put it in another way, when you have cancer, they are giving Panadol for the pain. The Panadol is not going to solve the cancer. That is what we are doing. There is fundamentally nothing changed. All the money that we are begging for is to plaster work. Somehow get over. But the structure that caused this crisis still exists intact. The people who caused this crisis still are in control. We will bleed and we will continue to bleed. The irony is that that bleeding is not going to be all one way. Because all this while it has been one way. It is the poorest, the most exploited people who are bleeding. 2 years ago, 1 year ago, there were signs of how things can change. And that will happen. And that is the saddest part, because none of us in this house have learned from our mistakes. And when it happens again, Honorable Presiding Member, the ramifications will be so severe, that the whole system will collapse. And let it never be said that these voices were never brought out in this house, that it never debated these things in this house. That is what will be said. Unfortunately, even we who are in opposition, who have been warning for the last 2 years, even we will be ganged up with you all, with the members opposite. Despite the fact that we have been warning, we will also be lumped up with you all. So this is what we face. Gaurava Sabanayar avargale, Tamil Desiya Makkal Munnani kadanda rendu varadangalukku melaga inda poruladhara sikkal erpatta kaalathil irundhu oru pudhiya paralamandram therivu seiyapada venum endra korikkai thudarchiyaga nangal munvaithu varugindrom. அதற்கு ஒரு காரணம் இருக்கு. இந்த நாட்டினுடைய மக்கள், அது வடகிழக்கு தமிழ் மக்களாக இருக்கலாம், தெற்கில் இருக்கக்கூடிய மக்களாக இருக்கலாம், தாங்கள் நம்புகின்ற ஒரு விடயத்துக்கு உயிரையும் கொடுக்கறதுக்கு தயார். வடகிழக்கில் தமிழ் மக்கள் தங்களோட உயிரே, தங்களோட விடுதலைக்காகவும் தங்களோட தேச உரிமைக்காகவும் வந்து கொடுப்பதற்கு தயாராக இருந்தவர். தெற்கில் இருக்கக்கூடிய இளைஞர்கள் தங்களுக்கு அசாதாரணம் நடைபெற்றதாக கருதின பொழுது தங்களோட உயிரை தியாகம் செய்வதற்கு தயாராக இருந்தது. இராணுவத்தை எடுத்து பார்த்தாலும் கூட அவர்களும் தாங்கள் நம்பின ஒரு நிலப்பாட்டுக்கு வந்து உயிரை கொடுப்பதற்கு தயாராக இருந்தவர். அப்ப இந்த நாட்டினுடைய சாதாரண மக்கள் உச்ச தியாகத்தை செய்வதற்கு தயாராக இருக்கிறோம். இந்த பொருளாதார சிக்கல் ஏற்பட்டதுக்கு பிற்பாடு இந்த நிலைமையிலிருந்து இந்த நாட்டை மீட்டெடுப்பதற்காக நிச்சயமாக வந்து அதே மக்கள் போதிய அளவுக்கான அந்த தியாகங்களை செய்வதற்கு தயாராக இருப்பினம். அதில் எந்த விதமான மாற்றுக்கருத்தும் இருக்க முடியாது. ஆனால் அதில் ஒரு நிபந்தனை இருக்கின்றது. ஆட்சியாளர்கள் நம்பக்கூடியவர்களாக இருக்க வேண்டும். ஆட்சியாளர்கள் தங்களுக்கு நேர்மையாக இருப்பார்கள் என்ற ஒரு நம்பிக்கை
இருக்கால
அந்த அடிப்படை இல்லாமல் அப்படிப்பட்ட தியாகங்களை எவரும் வந்து செய்வதற்கு தயாராக இருக்க போவதில்லை. அதனாலதான் தமிழ் தேசிய மக்கள் முன்னணி கடந்த 2 வருடங்களாக இந்த சபையில இருக்கிற நபர்களுடைய பெரும்பான்மை மீது மக்கள் நம்பிக்கை இழந்து விட்டார்கள், ஆகவே ஒரு பாராளுமன்ற தேர்தல் அத்தியாவசியம் என்ற நிலைப்பாட்டை நாங்கள் தொடர்ச்சியாக வலியுறுத்திக் கொண்டு வருகின்றோம். அது மட்டுமல்ல, இந்த நாட்டை வங்குரத்து நிலைமைக்கு ஆக்கினவர்களும் கடந்த முன்னைய ஆட்சி காலத்தில் வந்து மத்திய வங்கி பிணை மோசடியை செய்தவர்களும் தான் இன்றைக்கு ஒன்று கூடியிருக்கிறார்கள் ஆட்சியாளர்கள் என்ற பெயரில். இவர்கள் வந்து உண்மையிலே இந்த நாட்டை இந்த அளவுக்கு மோசமான ஒரு நிலையில தள்ளி இந்த மக்களுடைய உண்மையான நலன்களுக்காக வந்து முடிவெடுப்பார்கள் என்ற எந்த விதமான நம்பிக்கையும் எவருக்கும் இருக்க முடியாது. நீங்கள் நம்புகிறீங்களா? கொள்ளை அடித்தவர்கள் அந்த கொள்ளையை மீள இந்த நாட்டுக்கு கொடுத்து இந்த நாட்டை வந்து கட்டியெழுப்புறதுக்கு உதவுவார்கள் என்று ஒருபோதிலும் இல்லை. இதே நபர்கள் தான் இன்றைக்கு இந்த நாட்டினுடைய முதுகெலும்பாக இருக்கக்கூடிய தொழிலாளர்கள், அன்றாட தொழிலாளர்களுடைய பொருளாதாரத்தை பாதுகாக்கப் போகிறார்கள் என்று கூறி இன்றைக்கு இந்த யோசனையை பாராளுமன்றத்தில் கொண்டு வந்திருக்கிறார். அவன் இந்த யதார்த்தத்தை நாங்கள் விளங்கிக் கொண்டுதான் தொடர்ச்சியாக ஒரு பாராளுமன்ற தேர்தல் அத்தியாவசியம் என்று சொல்லிக் கொண்டு வருகிறோம். எங்களுக்கு சொன்னார்கள் ஆரம்பத்திலே இந்த தொழிலாளர்களுக்கு இருக்கக்கூடிய இபிஎஃப் நாங்கள் தொட மாட்டோம். அது மட்டுமல்ல, உள்நாட்டிலே வந்து இந்த கடன் மறுசீரமைப்பு வேலை திட்டம் நடைபெறாது என்று தான் கூறினார்கள். இன்றைக்கு அதெல்லாம் தூக்கி எறியப்பட்டு எத்தனையோ வாக்குகள் மீண்டும் மீண்டும் கொடுத்தும் இன்றைக்கு அதெல்லாத்தையும் மீறுகின்ற வகையில் தான் அவர்களுடைய செயல்பாடுகள் இன்றைக்கு அமைந்திருக்கின்றது. ஆகவே எங்களை பொறுத்தவரையிலே இங்கே ஒரு இரத்த கலரையோடும் இந்த மக்கள் கண் துறக்க போகிறார்கள். தங்களை தொடர்ச்சியாக அடிமையாளாக வைத்திருப்பதற்கு மிகப்பெரிய பெரும்பான்மை இன்றைக்கு பாதிக்கப்படுகின்றதும் அவர்களுடைய பாதிப்பில் இருந்த ஒரு சிறுபான்மை தங்களை பாதுகாக்கின்ற ஒரு நிலைமையை உருவாக்குவதும் தான் இங்கே நடைபெறுகின்றது என்ற உண்மை அறிகின்ற பொழுது அவர்கள் கண் துடைப்பார்கள். கண்ணை துறக்குகின்ற பொழுது இங்க ஒரு இரத்த கிளறி ஓடும். அந்த ஓட்டம் நடைகின்ற பொழுது இந்த சபையிலே இப்படிப்பட்ட கருத்துக்கள் பதிவு செய்யப்பட்டன என்பதும் தெரியத்தக்கதாக இருக்கட்டும் என்று கூறி இந்த வாய்ப்பை தந்தமைக்காக நன்றி கூறி
விடைபெறுகின்றேன். மீலங்கட்ட கரு காஞ்சன விஜயசேகர மாத்துமா அபத்துமாட்ட வினாடி தகத்துனக்கு காலையாக லபினம்
ஸ்துதி முலாசனே கரு மந்திரி துமணி. விசேஷம் அது தவசே இதிரிபத் திபின யோஜனா பிலிபந்த சாக்கச்சாக்கன் அவஸ்தாவே தவச புறாம அது விபக்சேங் எல்ல வெச்ச சோதனாத் பசுகிய காலே எல்ல வெச்ச சோதனா அத்தராத் வெனசாக் தக்கிண்ணி நேகரு முலாசனே மந்திரி துமணி. விசேஷம பகுகிய காலம விபக்சே சட்டன் பாவட்ட பவட பத்துனே கோட்டாபே ராஜபக்ச ஜனாதிபத்துமா ஜனாதிபத்திர பவட பத்துல இன்ன அவஸ்தாவே ஜாத்தியந்திர மூல்ய அறமுதல எக்க கனுதினு கிரீம பிரமாத வீம பிலிபந்த சோதனா ஒன் திகிந்திகிடம் பெண்ணா துண்ணே நய பிரதிவிகத கிரீமே வெட பிரிவேகட அனுகத்தி யுத்தி கீழ எசே ஆரம்ப கிரீமேன் பசுவ பார்லிமேந்தோட ஜாத்தியந்திர மூல்ய அறமுதலாத் சமக திபுனு கிபிசும லபா துண்ணம விபக்ச எதா தவசே ஏட்ட விருத்தவ சந்தே பிரகாசகர மீட்ட தின துணஹத்திரகட பெற கேபினட் மண்டலேங் விசேஷம தேசிய நய பிரத்யோகத்த கிரீம பிலிபந்தவ யோஜனாவ இதிரிபத் கராட பசேத் ஏ யோஜனாவ குமக்த கியன் தியன்னே கியனக பிலிபந்த அவபோதயக் கன்னேவ நத்துவத் சமகி ஜனபலவேகே ஹட்டிய நிவேதனயக் நிகுத் கரா அபி விருத்தவ சந்த தினவா கியல சமேக புதும தயக் நிவே கரு மூலாசனே மந்திரிதுமனி பௌகிய சத்தியம மே விரோதே பல கரண்ண யம் வேதிக்காவக் தராகன் உற்சாகரே அனிசி பில்லன் மமன் உற்சாகரே கரு மூலாசனே மந்திரிதுமனி பௌகிய சத்தியே சமாஜ மாத்திய எமனத்தம் மாத்திய அத்துலே வார்த்தா கரண தேவால் வல தக்கனங் விபக்சே நியோஜனே கண்ண பகுத்தர மந்திரூரு கிவ்வே திஸ்வெந்தாயின் பஸ்ஸே அப்பே பேங்கு கடாகின வெட்டணும் தெம்பது கண்ண வெண்ணினே அர்த்த சாதக அறுமுதல் வல தியன ஏ பகாசுகம் லெபென்னினே அப்பே ரட்டே ஆர்த்திகே கடாகின வெட்டன தவச ஜுனி மாச திஸ்வெந்த வினோக்கிய மிகதாய் பகுகிய சத்தி தெக்கம விபக்சே விசிம் மதுகர்பு பில்லா தவட மதகதி கரும் உலாசரே மந்திரித்துமணி மீட்ட மாச கீபெகடி செல்ல ஜனவரி மாசே அப்ப விதுலி பில சன்சோதனை கல யுத்து கல யோஜனா கராம ஏவிலாவே பில்லெக் மெவ்வா ஏவிலாவே கிவ்வா கழுவர ஜூலியா கத்தி வேணா கில கிவ்வா மே அவருத்தே நாங்கள் ஜூலி மாச பலவேந்த ஹெம கழுவர ஜூலியாக் நம் பேன்னே இந்த மே வகை பில்லு மெவ்வா அப்ப அப்ப ஏவிலாவே கிவ்வா யதார்த்தே அவபோத கரகின குத்தரங் அமாருனா மே அசீரு மார்க்கே கியோத் பமனை அப்பிட ஸ்தாபர கரகன்ன புழுவாங்க வேணி ஆர்த்திக்யாத் ராட்டாத் மே அத்திவிலாத்தின தத்தினு ஏக விதுலி பில வெடிக்கிறீமேதி கொப்பமன அமாரு அசீரு தீந்து அக்குனாத் ஆண்டு பக்ஷேத்தர விவித மதபேத திமுனாத் அவசானிதி அப்பேசந்த அவச சகயோகில பாதுன்னி ஆண்டு அக்கட்டியட் கொச்சர ஜனப்பிய நோன தீந்து அக்குனாத் ஏ துளின் தமையம் ஸ்தாவர பாவையாக் லபான புழுவாங்கிலா අපි පෙබරවාරි මාසේ 15 වෙනිදා විදුලි බිල වැඩි කරන යෝජනාව ඉදිරිපත් කරා ඒක ක්‍රියාත්මක කරා ඒ ක්‍රියාත්මක කරනකොට අපි කිව්වා ජූලි මාසෙත් ඒ වගේම හැම අවුරුද්දකම ජනවාරි මාසෙත් නැවත වතාවක් අපි සංශෝධනය කරනවා කියලා සංශෝධනය කරනකොට අපි ලබා දෙන්න පුළුවන් ප්‍රතිලාභය ලබා දෙනවා කියලා අපි මැයි මාසේ යෝජනා කරාට වැඩිය ප්‍රතිලාභයක් ඒ නිසා ගරු මුලාසරි මන්ත්‍රීතුමනි මේ ස්ථාවරභාවය ඇති කරපු නිසා අපිට ඊයේ දවසේ විදුලි බිලිනුත් අපිට ලබා දෙන්න පුළුවන්කම ලැබුණා නැවත වතාවක් බොහෝ දෙනෙක් අද ඒකටත් මම දැක්ක තව අර පම්පෝරි නායකයෙක් ඉන්නවා කියලා 100%කින් අඩු කරන්න පුළුවන් කියලා කයිවාරු ගහන්න පුළුවන් වගකීම් දෙනකට වගකීම් වලින් පැහැර හැරලා වගකීම් වලින් පැනලා දුවපු කට්ටියට කවදාකවත් මේ රටේ ඒ වගකීම් ඉෂ්ට කරන්න පුළුවන් තත්ත්වයක් නැහැ ගරු මුලාසනේ මන්ත්‍රීතුමනි මම ඇත්තටම එදා කිව්වා මම සතුරු වෙනවා කියලා ගෝඨාභය රාජපක්ෂ ජනාධිපතිතුමා එක පැත්තකින් විපක්ෂ නායකතුමා අගමැතිවරයා බවට පත් කරන්න යෝජනා කරා පසුවේ තීරණේ වෙනස් කරා එතුමා බාර ගන්න කැමතුනේත් නැහැ පස්සේ ඇවිල්ලා රනිල් වික්‍රමසිංහ මැතිතුමාට බාර දුන්නම කිව්වා යෝජනාක් ඉදිරිපත් කළ ලිපියක් ඉදිරිපත් කළා මම ගන්න කැමතියි කියලා ඒක හැබැයි ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමා ඒ වෙලාවේ ඒක ඉවත් කරා ඒක තමයි ගත්ත හොඳම තීන්දුව තව හොඳ තීන්දුවක් ගත්තා තව එක්කෙනෙක් හිටියේ අපේ පැත්තේ බලාපොරොත්තු වෙලා මුදල් ඇමතිකම බලාපොරොත්තුෙන් හිටියා දැන් මේ මුදල් ඇමතිකම බලාපොරොත්තුෙන් හිටපු එක්කෙනා තමයි අද විපක්ෂ නායකතුමාගේ ප්‍රධාන ආර්ථික උපදේශකයා බවට පත් වෙලා තියෙන්නේ අපේ පැත්තේ හිටපු එක්කෙනෙක් හර්ස සිල්ලරන් නෙවෙයි එමෙ ඒ කට්ටිය තමයි එදා බලාපොරොත්තු වෙලා හිටියේ අපේ පැත්තේ වගකීම් අරගෙන ආන නිසා අද තේරෙනවා විපක්ෂ පැත්තේ වාඩි වෙලා හිටියත් මම දන්නෝ බොහෝ දෙනෙක්ට තමන්ගේ මතය ප්‍රකාශ කරන්න දුන්නා නම් මේ ඡන්දෙදී එක පක්ෂව ඡන්දෙදී එක නිහඬව සිටි. ඒක තමයි බොහෝ දෙනෙක්ගේ මතය. හැබැයි කිසිම යෝජනා පිළිබඳව අවබෝධයක් ගන්නෙ නැතුව යෝජනා පිළිබඳව කියවන්නේ නැතුව පක්ෂයක් කැඩීරේකට විරුද්ධව ඡන්ද දෙනවා කියලා සාම්ප්‍රදායික වශයෙන් කියලා තියෙනවා. අද එක පැත්තකින් සමාජවාදී අර අනෙකුත් ඉන්න දේශපාලන පක්ෂවල ප්‍රතිපත්තිය සජිත් ප්‍රේමදාස විපක්ෂ නායකතුමා අරගෙන තියෙනවා කියන එක පැහැදිලි. මොකක් හරි තරංගයක් තියෙනවා මං හිතන්නේ ජනතා විමුක්ති පෙරමුණයි සමගි ජනබලයේ අතරේ. ඒ නිසා සමාජවාදී ප්‍රතිපත්ති අරගෙන දුවන්නේ කවුද කියන එක පිළිබඳව මොකක් හරි ඒ දෙන්න අතරේ තියෙන්නේ තරංගයක් තියෙන්නේ. ඒක තමයි අද පේන්නේ රටේ. ගරු මුලාසනේ මන්ත්‍රීතුමනි මම විදුලි බිලත් ගැන සඳහන් කළ යුතුයි. මොකද අද දවසේ ඉඳලා විදුලි බිල ක්‍රියාත්මක වෙනකොට පාරිභෝගිකයන් ලක්ෂ 17ක් ඉන්න ඒකක 30ක් දක්වා වෙන කාණ්ඩේ 65%කින් විදුලි බිල අඩු වෙනවා අද ඉඳලා. ඒ වගේම පාරිභෝගිකයන් ලක්ෂ 18ක් ඉන්න 30යි 60යි අතරේ 47%කින් විදුලි බිල ගෘහස්ථ කාණ්ඩේ අඩු වෙනවා. පාරිභෝගිකයන් ලක්ෂ 13ක් ඉන්න 60යි 90යි අතරේ සහ පාරිභෝගිකයන් 60යි 90යි අතරේ 124%කින් විදුලි බිල අඩු වෙනවා. ඒ වගේම ඒ වගේම ඒකක 90120 අතරේ පාරිභෝගිකයන් 964000ක් ඉන්න ඒ කාණ්ඩේ 19%කින් විදුලි බිල අඩු වෙනවා. ඒ වගේම ආගමික සිද්ධාස්ථානවලත් මේ ආකාරයෙන්ම ඒකක 30 දක්වා 65%කින් ඒකක 30යි 60යි අතර 52%කින් 60යි 90යි දක්වා 37%කින් ආගමික සිද්ධාස්ථානවලත් අඩු වෙනවා. ඒ වගේම සංචාරක ක්ෂේත්‍රයේ සංචාරක ක්ෂේත්‍රෙත් 40%කින් පමණ අඩු වෙනවා විදුලි බිල ජූලි මාසේ පළවෙනිදා ඉඳලා. සෝ මේක කර්මාන්ත වලට ගෘහස්ත කාණ්ඩෙට මේ හැම කාණ්ඩයකටම ලබා දීලා තියෙනවා. ඒ නිසා අපි රටක් හැටියට එදා අපි අමාරු තීන්දුවක් ගත්තත් රජයක් හැටියට අමාරුම අභියෝගය බාරගත්තත් ඒ ගත්ත තීන්දුව తీරන නිසා අද යම් ස්ථාවරභාවයක් ඇති වෙමින් අකණ්ඩ විදුලිය සැපයීමක් ලබා දෙන්නටත් ඒ අකණ්ඩ විදුලිය සැපයීම ලබා දීමේදී ලැබෙන සහන ටික ජනතාවට ලබා දෙන්නත් අද පුළුවන්කම ලැබිලා තියෙනවා. ගරු මුලාසනේ මන්ත්‍රීතුමනි මම මේක කිව්වේ බොහෝ දෙනෙක් අද කතා කරන්නේ අර්ථසාධක අරමුදලේ නැති වෙන ට්‍රිලියන ගාණෙන් ගැන කතා කරන්නේ. සමහරට කියනවා ඉදිරි අනාගත කාලයේදී 9% පොලියට පමණක් ලබා දුන්නොත් එහෙම මෙන්න මෙච්චර ට්‍රිලියන ගාණක් නැති වෙයි කියලා. ගරු මුලාසනේ මන්ත්‍රීතුමා කවුරුවත් කතා කරන්නේ නැති කාරණාව තමයි අද මේ තීන්දුව ගත්තේ නැත්නම් මේ දැන් තියෙන අර්ථසාධක අරමුදලත් ඉතුරු වෙනවද කියන එක. 9%කුත් ගෙවන්න පුළුවන්ද? ඒ වගකීම විපක්ෂය ගන්නවද? ඒ විපක්ෂය වගකීම ගන්නවද? අද මේ අර්ථසාධක අරමුදලේ තියෙන ප්‍රමාණය 9%ක් 8%ක් අද ගෙවනවා. මුදල් මණ්ඩලය විසින් යෝජනා කළා ඒ සඳහා අද 8%ක් ගෙවනවා. එතකොට මහ බැංකුව මුදල් අමාත්‍යාංශයේ රජය අද සහතිකයක් දෙනවා ඉදිරි අවුරුදු කීපෙත් 9%ක ප්‍රතිශතය පවත්වාගෙන යනවා කියලා. යම් අඩුවීමක් වෙනවා නම් ඒක මුදල් අමාත්‍යාංශය දරා ගන්නවා කියලා ඒ සහතිකේ දීලා තියෙනවා. ඒකට අවශ්‍ය නීතිමය ප්‍රතිපාදන පාර්ලිමේන්තුවට ගේනවා. හැබැයි කවුරුවත් කතා කරන්න යන්නේ නැහැ. අද මේ යෝජනා කරන වැඩපිළිවෙල ක්‍රියාත්මක නොකරොත් ඉදිරි අවුරුදු කීපෙදි මොකද වෙන්නේ කියලා. ඒ අලාභයට වග කියන්න විපක්ෂය කටයුතු කරනවද? බොහෝ දෙනෙක් අද චෝදනා එල්ල කරනවා ජනාධිපතිවරයාට, රජයට, අද මුදල් අමාත්‍යාංශ ලේකම්වරයාට, මහා බැංකුවේ අධිපතිවරයාට සමහර අය කියනවා බංකොලොත් භාවයේ ප්‍රකාශයට පත් නොකළ යුතුයි. මෙන්න ලංකාවින දේශද්‍රෝහිය මහ බැංකුවේ අධිපති මුදල් අමාත්‍යාංශ ලේකම් ආණ්ඩුව කියලා. රට බංකොලොත් වෙලා නම් තියෙන්නේ ණය ආපසු ගෙවන්න බැරි නම් මොකද කරන්න තියෙන විකල්පය? ඒක නොකිය නොකිය අපි තවදුරටත් ඉඳගෙන අපි තව තවත් අපි අර්බුදයට යන එකද? දැන් අද මේ රටේ පහුගිය මීට මාස 12කට පෙර තිබිච්ච තත්ත්වය අද තිබිච්ච තත්ත්වය අතර වෙනසක් අපි දකින්නේ නැද්ද? අපි පිළිගන්නෝ විවිධ රාජ්‍ය පාලන කාලයන් තුල ගත්ත වැරදි ප්‍රතිපත්ති තීන්දුව නිසා. ඒක අපි තවුල්කාර වෙලා ඉඳලා තියෙනවා. විපක්ෂයෙන් ඔබතුම උන්වහන්සේලා තවුල්කාර වෙලා ඉඳලා තියෙනවා. ආණ්ඩුවේ හැමදාමත් හිටපු කණ්ඩායමක් ඉන්නෝ. ඒ කට්ටියත් ඒකට හවුල්කාරයෝ බවට පත් වෙලා තියෙනවා. ඒ හැම ගත්ත ප්‍රතිපත්ති තීන්දුවක මොකද උනේ? අපි කවදාවත් අපේ ආදායම මත පදනම් කරගෙන නෙවෙයි අපේ වියදම් අපි සිදු කළේ. අපි මිල ගණන් පැනෙව්වේ ඉන්ධනවලට, විදුලියට, හැම එකකටම අපි මිල ගණන් පැනෙව්වේ අපේ තියෙන ඒ මිල නිරූපණය යන ආකාරයෙන් නෙමෙයි. අපි ලබා දෙන්න පුළුවන් උපරිම සහන ලබා දෙන්න කියලා අවසානයේදී වසර ගණනාවකට පස්සේ ඒ සහනාධාර ක්‍රමවේදයේ කළමනාකරණයකින් තොරව ක්‍රියාත්මක කරපු නිසා අපි මේ තත්ත්වෙට මුහුණ දීලා තියෙනවා. ගිය අවුරුද්දේ ගන්න ඕන අත්‍යවශ්‍යම තීන්දුව తీරණ කීපෙ ගත්තා. අපි අපේ ජාත්‍යන්තර වශයෙන් අපේ ඉන්න ණය ලබා දීලා අපි කිව්වා අපිට ණය අපිට ගෙවන්න පුළුවන් කමක්
නැහැ. ඔබතුමාට ඇත්තට විනාඩි දෙකක් කාලය
ප්‍රතිව්‍යුහගත කරන්නේ කළ යුතුයි. දැන් අපි එක පැත්තකින් කියනවා මේ පාර්ලිමේන්තුවේ මන් දන්නේ නැහැ කොහොමද ඒ යෝජනාව කරන්න කියලා. දැන් අපි විදේශීය වශයෙන් ලබා ගත්ත ණය ප්‍රතිව්‍යුහගත කරන්න කියලා අපි කියනවා. ඒතර දේශීය ඒවා අපි මොනවත් මේ දැන් අපි කියන්නේ මේ ප්‍රතිව්‍යුහගත කිරීමක් නෙමෙයිනේ. මේ කළමනාකරණය කිරීම මේ කරන කාරණාවවත් කරන්නේ නැතුව අපිට පුළුවන් ද බලාපොරොත්තු වෙන්න අපේ රටෙත් නොවන අපිට උදව්වට අපිට ණය ලබා දීපු ආධාර ලබා දීපු අපිට ඉදිරියට ලබා දෙන්න බලන් ඉන්න කට්ටිය කියන්නේ නැහැ අපි මොනවත් කරන්නේ නැහැ ඔය කට්ටිය විතරක් ඕක් කරගන්න කියලා. මේ මේක තමයි කියන්නේ. එහෙම කොහෙවත් එහෙම සිදු වෙන්නේ නැහැ කරු මූලාශ්‍රයේ මන්ත්‍රීතුමනි. අද ලෝකේ හැම රටක්ම මේ ආර්ථික අභියෝගයට මුහුණ දෙනවා. අද ඇමරිකාවේ වසර ගණනාවකට පස්සේ 1%ට තිබුණු පොලි අනුපාතිකය 5%ට ගෙනිච්චා. ඒ තව පොලි අනුපාතිකය වැඩි කරන්න ඕනේ කියලා යෝජනා කරනවා එහේ මහා බැංකුවේ අධිපතිවරයා. මේක අපේ රටේ අපි එක පැත්තකින් අපේ රටේ ආර්ථික කළමනාකරණයේ තිබුණු දුර්වලතාවය, කොවිඩ් අර්බුදය මේ සියලු දේත් එකට ගැට ගැහිලා තිබුණේ. ඒ නිසා කරු මූලාශ්‍රයේ මන්ත්‍රීතුමනි අපි විශේෂයෙන්ම විපක්ෂයට මේ වෙලාවේ කියනවා මේ විපක්ෂය කරන ප්‍රකාශ තුලින් විපක්ෂයේ තුල ඉන්න අඩුමතරමේ යම් ආකාරක ජනතාවගේ ප්‍රසාදය දිනාගෙන හිටපු විශේෂඥයන් කියන පිරිස්වලත් ප්‍රසාදය කෙමෙන් ජනතාවගෙන් ඈත් වෙලා යනවා. ඒක තමයි සිදුවෙන්නේ ඒ කරන ප්‍රකාශවලින්. මේක කරන්න ඕන කියලා කියනවා ඊට පස්සේ කියනවා නෑ ඒක යෝජනාව ගෙනාට පස්සේ කරන්න ඕනේ නෑ කියලා. ඒ නිසා මේ කාරණාත් එක්ක ගරු මූලාශ්‍රයේ මන්ත්‍රීතුමනි මම විශ්වාස කරනවා මේට වැඩිය සුදුසු මොකද්ද ක්‍රමවේදය කියලා යෝජනා කරනවා මේ පාර්ලිමේන්තුව ඇතුලේ. හැබැයි අපි ඔක්කොම කැමති අපේ දේශීය ණය ප්‍රතිව්‍යුහගත කරගන්නේ නැතුව අපේ මොනවත් කිසිම දෙයක් කරගන්න නැතුව අර්ථසාධක අරමුදලට 14%ක් 15%ක් පොලියත් ලබා දීලා මේක යන්න පුළුවන් හොඳයි. හැබැයි මේකේ සහතිකයක් දීලා තියෙනවා රජයේ විසින් බැංකුවල තැන්පතු වලට කිසිම හානියක් සිදු වෙන්නේ නැහැ. බැංකුවලින් දැනටත් 49%ක පොලියක් ගෙවනවා. ඒ නිසා බැංකු පද්ධතිය ස්ථාවර කරගන්න ඕන. ඒ වගේම අර්ථසාධක අරමුදලටත් 9%ක පොලි අනුපාතිකය අඛණ්ඩව පවත්වාගෙන යමින් ඒක සහතික වශයෙන් ලබා දීම සඳහා මේ ක්‍රියාවලිය අනුගමනය කරනවා කියලා. මේකේ පේනවා ගරු මුලාසනේ මන්ත්‍රීතුමනි මේ ක්‍රියාවලිය යනකට පොලි අනුපාතික අඩු වෙලා උද්දමනේ අඩු වෙලා අපේ රටේ ආර්ථිකයේ ස්ථාවරභාවයකට එනකට මීට වැඩිය හොඳ ප්‍රතිඵල එනකට විපක්ෂයට තියෙන සටන් පාට එකින් එක ඈත් වෙලා එකම එක සටන් පාටයක්වත් නැතිව යනවා. අද කියන්න බෑනේ, අද විදුලිය ලබා දියව කියන්න බෑනේ, ඉන්ධන ලබා දියව කියලා කියන්න බෑනේ, ගෑස් ටික ලබා දියව කියලා කියන්න බෑනේ, පොහොර ටික ලබා දියව කියලා අද කියන්න බෑනේ. ඒ කියන එකින් එක තියෙන සටන් පහට අද දැන් විදුලි බිල අඩු කරන්න කියලා කියන්න බෑ. දැන් විදුලි බිලත් මේ අපි ජූලි මාසේ අඩු කරා. අපි ජනවාරි මාසේ වෙනකොට මීටත් වැඩිය අඩු කරන්න අපි කටයුතු කරනවා. ඒ නිසා ඔබ තමුන්නාසේට කියන්න පුළුවන්. නමුත් අපි යථාර්ථයත් අවබෝධ කරගෙන කටයුතු කරමු කියලා මම විශ්වාස කරනවා. විපක්ෂයේ නියෝජනය කරන බොහෝ දෙනෙක් මම දන්නවා මේක මේ තනි පුද්ගලයෙක් ගත්ත විරෝධය පළ කිරීමේ ඡන්දයක් විතරයි අද තියෙන්නේ. විපක්ෂය ඇතුලේ ඉන්න මන්ත්‍රු බහුතරය එහෙම නැහැ කියන එකත් මම විශ්වාස කරනවා. ඒ නිසා අපි විශ්වාස කරනවා ඉදිරියේදී මේ ඡන්ද තියන්නත් තව පොඩි ප්‍රශ්නයක් කරනවා ගරු මූලාශ්‍රේ මන්ත්‍රීතුමනි. විපක්ෂයෙන් එක්කෙනා ආණ්ඩුවට එකතු වෙනවා. ඡන්දයක් තියන්න මේ වගේ එක්කෙනා එකතු වෙනවා. ඒක නිසාම තමයි යෝජනාව මොකද්ද කියලා දන්නෙත් නැතුව ඉස්සෙල්ලම කියන විරුද්ධ වෙනවා කියලා. පක්ෂයේ ප්‍රතිපත්ති තීන්දුව ගන්නවා විරුද්ධ වෙන්නේ. එතකොට ගත්තට පස්සේ විනය පරීක්ෂණයක් දානවා. මන්ත්‍රීකම අහෝසි කරනවා. මේව තමයි කරන තර්ජන. ඒ නිසා විපක්ෂයේ එකින් එක ගැලවෙනවා මේ වගේ පාර්ලිමේන්තුව තුළ යෝජනා එනකට. ඒ නිසා එහෙම බියකුත් ඇති. ඒ නිසා ගරු මූලාසනේ මන්ත්‍රීතුමනි මේ යෝජනා පිළිබඳව අපේ සහය පළ කරමින් වේලාව ලබා දීම පිළිබඳව ස්තුතිවන්ත වෙනවා.
ඉස්සදී ගරු අමාත්‍යතුමනි මීළඟට ගරු එස් සීදරන් මන්ත්‍රීතුමා ඔබතුමාට විනාඩි 9ක කාලයක් ලැබෙනවා.
ගෞරව தலைமைதாங்கும் உறுப்பினர்களே, இலங்கை மத்திய வங்கி வைத்திருக்கின்ற திரைசேரி பத்திரங்கள், ஊழியர் சேமலாப நிதியம் இபிஎஃப், ஊழியர் நம்பிக்கை நிதியம் இடிஎஃப் போன்ற திரைசேரி பத்திரங்களின் தன்னார்வ முதிர்வு நீடிப்பை கொண்ட பொதுக்கு உள்நாட்டு கடன் மறுசீரமைப்புக்கு அல்லது சில நேரங்களில் குறிப்பிடப்படும் உள்நாட்டு கடன் உகப்பாக்கத்திற்காக இன்றைய இந்த விவாதம் பாராளுமன்றத்தில் நடைபெறுகின்றது. இலங்கையினுடைய பொருளாதாரத்தில் இருக்கின்ற படுவீழ்ச்சிகளையும் இலங்கையினுடைய பொருளாதாரம் எவ்வளவு தூரம் ஒரு பின்னோக்கி போயிருக்கிறது, இங்கே இருக்கின்ற சாதாரணமான அடிமட்ட ஊழியர்களுடைய ஊழியர் சேமலாப நிதியத்தையும் ஊழியர் நம்பிக்கை நிதியத்திலும் இந்த அரசாங்கம் கை வைத்து கொள்ளையடிக்கப் போகிறது என்ற விடயத்தை இவ்வளவு காலமும் இல்லை இல்லை என்று சொல்லி வந்த இந்த அரசாங்கம் இப்பொழுது வெளிப்படையாக பகல் கொள்ளையாக செய்ய முனைந்திருக்கிறது. இதைத்தான் ஒரு பொருளாதாரத்துறையினுடைய பேராசிரியராகவும் சமூக ஆய்வுகள் நிறுவனத்தினுடைய நெதர்லாந்து நாட்டை மையமாக கொண்டு இயங்கி வருகின்ற இடிஐஎஸ் லங்கா ஆராய்ச்சி மற்றும் பயிற்சி நிறுவனத்தினுடைய பிரதம நிறைவேற்று அதிகாரி கோவாட் நிக்கோலஸ் அவர்கள் மிக தெளிவாக சொல்லுகின்றார். வெளிநாட்டு கடனை மறுசீரமைப்பது போலவே உள்நாட்டு கடனை மறுசீரமைக்கும் சுமை இந்த கடனை வைத்திருப்பவர்கள் மீது விழும் என்பது தெளிவாகிறது. இது குறிப்பாக இந்த இடத்திலே மத்திய வங்கி சொல்லுகின்ற வார்த்தைகளுக்கு அப்பால் அல்லது மத்திய வங்கி கொடுக்கின்ற வெற்று உத்தரவாதங்களுக்கு அப்பால் இந்த நாட்டிலே இது நடைபெறப் போகிறது, இது பறித்தால் என்ன நடக்கும், இந்த நாட்டுக்கு ஏன் இந்த நிலை வந்தது, இதிலே இருந்து நீங்கள் எவ்வாறு மீளப்போகிறீர்கள் என்பதை அவர் மிக தெளிவாகவே சொல்லுகின்றார். மத்திய வங்கியினுடைய ஆளுநர் நந்தலால் வீரசிங்க அவர்கள் பல உத்தரவாதங்களை சொல்லுகிறார், வார்த்தைகளாக சொல்லுகின்றார். கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர்களே, இந்த நாட்டிலே இந்த உத்தரவாதம் அளிப்பது, வார்த்தைகளை வழங்குவது இந்த நாட்டுக்கு கடந்த 100 வருஷங்களாக அது ஒரு சாதாரண அவல் சாப்பிடுவது போல அவர்கள் மிகவும் சிம்பிளாக சொல்லிவிட்டு போவார்கள். ஆனால் அது பிறகு நடைமுறைப்படுத்தப்பட மாட்டாது. இலங்கையிலே பல விடயங்களை நீங்கள் பார்க்கலாம். யுத்தத்துக்கு பிறகு இன்றைக்கு 14 ஆண்டுகள் ஆகியும் இந்த நாட்டில் எங்கேயும் ஒரு வெடிப்பு சத்தம் இல்லை, துப்பாக்கி சின்னங்கள் கேட்கவில்லை, குண்டுகள் வெடிக்கவில்லை. ஆனால் இந்த நாட்டிலே கொடுக்கப்பட்ட வாக்குறுதிகள் 13 13+ சமஸ்டி, நாங்கள் இந்த நாட்டிலே கொண்டு வருகிறோம் என்று சொன்ன வார்த்தைகள் எல்லாம் வெற்று வார்த்தைகளாகவே மாறியிருக்கிறது. அதனால்தான் நாங்கள் இப்பொழுதும் தெளிவாக சொல்லுகிறோம். இப்பொழுது இந்த மத்திய வங்கியினுடைய ஆளுநர் நந்தலால் வீரசிங்க அவர்கள் சொல்லுவதும் சரி அல்லது இந்த நாட்டினுடைய தலைவர்கள் கொடுக்கின்ற வார்த்தைகளும் சரி வெறும் வெற்று வார்த்தைகளாக அமைந்து விடுகின்றன என்பதுதான் உண்மையானது. இந்த நாட்டில் இருக்கின்ற மிக முக்கியமாக அப்பாவி தொழிலாளர்கள், மலையகத்திலே வாழுகின்ற அப்பாவி தொழிலாளர்கள் பல தடவைகள் தங்களுடைய சம்பள ஏற்றத்துக்காக போராடினார்கள். இன்றைக்கும் 600 ரூபாவை தாண்டி அவர்களால் ஒரு சம்பளத்தை பெற முடியாமல் இருக்கிறது. யோசித்து பாருங்கள், இந்த நாட்டிலே 600 ரூபாய் சம்பளம், ஒரு நாள் சம்பளம் என்றால் இந்த நாட்டில் என்ன வாங்க முடியும்? அந்த குடும்பம் எவ்வாறு சீவிக்க முடியும்? அவ்வாறு 600 ரூபாய் சம்பளத்தோடு தன்னுடைய ஈட்டிய வைத்தியப்பை கட்டி வாழுகின்ற ஒரு சாதாரண குடும்பத்தைச் சேர்ந்த ஏழையினுடைய அந்த ஊழியர் சேமலாப நிதியையும் ஊழியர் நம்பிக்கை நிதியையும் நீங்கள் கொள்ளையடிக்கிறீர்கள் என்றால், அதிலும் திரைசேரி பத்திரங்களுக்கு ஊடாக வருகின்ற இந்த கொள்ளை, முதலிலே அது 12% இருந்தது, 2025 வரை அது 12% இருக்கும், அதுக்கு பிறகு அது 9% மாறும், நாங்கள் அதனை எடுத்துக்கொள்கிறோம் என்பதை நீங்கள் வெளிப்படையாக சொல்லுகிறீர்கள். மிக மோசமானது. இந்த நாட்டிலே இருக்கின்ற ஏழைகளை வதைத்து, ஏழைகளுடைய பணத்திலே கொள்ளையடித்து ஒரு அரசு நடத்த நீங்கள் முனைவது ஏன், இப்படி வந்தது, அதுக்கான காரணம் என்ன? கௌரவ இந்த சபையில இருக்கின்ற உறுப்பினர்களே, இந்த நாட்டினுடைய தலைவர்களை சிந்தியுங்கள். காலையிலே சகான் சேமசிங் அவர்கள் கூட சொன்னார், நாங்கள் இல்லை, இந்த நாட்டிலே இவற்றை கொள்ளையடிக்காமல் நாங்கள் கொண்டு போகிறோம், செயல்படுத்துகிறோம் என்று. உங்களால் வெளிப்படையாக சொல்ல முடியுமா, நாங்கள் ஊழியர் சேமலாப நிதியத்திலே கை வைக்கவில்லை, அல்லது நாங்கள் ஊழியர் நம்பிக்கை நிதியத்தில் கை வைக்கவில்லை என்று? கிட்டத்தட்ட 25 லட்சம் மக்கள் இந்த நாட்டிலே, 2 கோடி 20 லட்சம் மக்கள் வாழ்கிற இந்த நாட்டில், 25 லட்சம் மக்களுடைய வாழ்வாதாரத்தில், அவருடைய வாழ்க்கையிலே நீங்கள் கை வைக்கிறீர்கள். நான் இந்த நாட்டிலே வாழுகின்ற சிங்கள இளைஞர்கள், சிங்கள சகோதரர்கள், சகோதரிகளிடம் இந்த சபையினூடாக ஒரு வேண்டுகோளை முன்வைக்கிறேன். கடந்த 30-40 ஆண்டுகளாக தமிழர்கள் அழிக்கப்பட்டார்கள், போர் என்று சொல்லி அழிக்கப்பட்டார்கள். ஆனால் இங்கே இருந்த சில முதலைகள், அரசியல் முதலைகள், அரசியல் தலைவர்கள் என்று தங்களை சொன்னவர்கள் தங்களுடைய பொக்கெட்டுகளை நிரப்பிக் கொண்டார்கள். அவருடைய சொத்துக்கள் உகாண்டாவிலும் வெளிநாடுகளிலும் இத்தாலியிலும் குவிக்கப்பட்டிருக்கிறது. ஆனால் இங்கே வாழுகின்ற ஏழைகள் ஏழைகளாகவே இருக்கிறார்கள், சாதாரண ஏழைகளாகவே இருக்கிறார்கள். அவ்வாறான ஏழைகளுடைய பணத்தை இப்பொழுது கை வைக்கிறார்கள் என்றால், நாளை இந்த நாடு எந்த மூலைக்கு செல்ல போகிறது, எந்த இடத்திலே போய் இது அடைய போகிறது? நீங்கள் பிரதானமாக இருக்க வேண்டிய பிரச்சனையை யாராவது சிந்தித்தீர்களா? இந்த நாட்டிலே ஒரு பிரச்சனை பிறையோடி போயிருக்கிறது, பிறையோடி போயிருக்கிற பிரச்சனைக்கு நாங்கள் தீர்வு காணுவது, அல்லது இவ்வளவு காலம் நடந்த பிரச்சனையில் இருந்து நாங்கள் எழுந்து எவ்வாறு நடப்பது? நாங்கள் இன்றைக்கு இருக்கின்ற திரைசேரியினுடைய பத்திரங்களையும் ஊழியர் சேமலாப நிதியையும் ஊழியர் நம்பிக்கை நிதியையும் கொள்ளையடிக்க முனைகிற நீங்கள், இந்த நாட்டை மீண்டும் மீண்டும் குட்டிச்சுவராக்கி நிலத்திலே கொண்டு வர நினைக்கிற நீங்கள், ஒரு சுயதொழில் பற்றி, இந்த நாட்டிலே உழைப்பது பற்றி, இந்த மக்கள் தங்களுடைய சொந்த காலிலே நிமிந்து நிற்பது பற்றி எந்த தலைவர்கள் ஒரு சரியான வழியை காட்டினார்கள்? எல்லாரும் பேசுகிறீர்கள், இந்த நாட்டில் பேசுகிறதுக்கு உங்களுக்கு வல்லமை இருக்கிறது. ஆனால் வாழுகிற மக்கள் தன்னுடைய சொந்த காலில் உழைத்து வாழக்கூடிய வல்லமையை நீங்கள் எங்கவாறு காட்ட முடிந்தது? 1977 திறந்த பொருளாதார கொள்கையை கொண்டு வந்தீர்கள், 78 ஆண்டிலிருந்து நடைமுறைக்கு வந்தது. திறந்த பொருளாதார கொள்கையில் நாடு தன்னிறைவான ஒரு பொருளாதார வல்லரசாக மாறும் என்றீர்கள். இந்த நாடு இன்றைக்கு எங்கே போயிருக்கிறது? இந்த நாட்டுக்குள் இருக்கிற ஈட்டியை கொள்ளையடிக்கிற நிலைமைக்கு மாறி இருக்கிறது. இப்பொழுதும் கூட மத்திய வங்கியிலே கொள்ளையடித்தவர்களும், யுத்தத்தை சாட்டி கொள்ளையடித்தவர்களும் தங்களுடைய சொத்துக்களை வெளிநாடுகளில் வைத்திருக்கிறார்கள். இங்கே வாழுகின்ற ஏழைகளுடைய பணத்தை நீங்கள் கொள்ளையடிப்பதில் தான் அதிகமான அக்கறையை கொண்டிருக்கிறீர்கள். உங்களிடம் யாராவது உங்களுடைய முள்ளந்தண்டை நீங்கள் தடவி பார்க்க வேண்டும். நாங்கள் இந்த நாட்டில் இருக்கின்ற பிரச்சனையை தீர்ப்பதற்கு திராணி இல்லாத தலைவர்களாக ஏன் இருக்கிறோம்? நாங்கள் சாதாரணமான கடன் பிரச்சனை பற்றி, அல்ல இந்த நாட்டினுடைய பொருளாதார பிரச்சனை பற்றி தீர்வு காண்பதற்கு முதல் இந்த நாட்டில் இருக்கின்ற இனப்பிரச்சனைக்கு ஒரு தீர்வை, உங்களுடைய சகோதர இனமான தமிழர்களுடைய உயிரை உடமையை பறித்த, அவர்களை இனப்படுகொலை செய்த அந்த நிலையை மாற்றி அமைத்து நாங்கள் ஒரு அரசியல் தீர்வுக்கு வருகிறோம், கூட்டாக இந்த நாட்டை கட்டி வளர்ப்போம் என்று ஏன் உங்களால் சிந்திக்க முடியவில்லை? அதனால் தான் நாங்கள் தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களை நான் சொல்கிறேன், இந்த நாட்டிலே இருக்கின்ற தலைவர்களிடம் தூர நோக்கு இல்லை, கூறுணர்வு இல்லை, பொருளாதாரம் பற்றிய சிந்தனை இல்லை, அவர்களிடம் இந்த நாடு பற்றிய அபிவிருத்தி பற்றிய சிந்தனை இல்லை, நாளை இந்த நாட்டிலே வாழுகின்ற இளைஞர் யுவதிகளுக்கான வழிகாட்டுகின்ற ஆற்றல் இல்லை. 4 ஆண்டுகள் பட்டதாரி வெளியிலே வந்திருக்கிறார்கள், வேலை இல்லாமல் தெருக்களில் இருக்கிறார்கள். இன்னும் 5 ஆண்டுகளுக்கு வெளியிலே வரப்போகின்ற பல்கலைக்கழகங்கள் உற்பத்தி செய்கின்ற பட்டதாரிகளுக்கு இந்த அரசாங்கம் என்ன செய்ய போகிறது, என்ன வழிகாட்ட போகிறது? நீங்கள் ஈட்டிஎஃப் எடுக்கிறீர்கள், இபிஎஃப் எடுக்கிறீர்கள், தனியார் துறைக்கும் அவர்கள் போக முடியாது, அவர்கள் அரசிலும் வேலை செய்ய முடியாது, நாட்டிலே கொள்கை இல்லை, ஒரு சித்தாந்த அறிவில்லை, இந்த நாட்டுக்கான பொருளாதார இலக்கில்லை, கூறுணர்வில்லை, நீங்கள் எவ்வாறு இந்த நாட்டை கட்டி வளர்க்க போகிறீர்கள்? ஆகவேதான் இந்த நாட்டினுடைய சாபக்கேடு இருக்கின்ற ஒரு தைரியம் உள்ள, நாட்டை சீர்படுத்தக்கூடிய வழி நடத்தக்கூடிய தைரியம் உள்ள ஒரு தலைவன் சிங்களவர்களிடம் இல்லை என்பதைத்தான் இந்த காலம் சொல்கிறது. ஒரு சிங்கள தலைவன் எதையும் எதிர்கொள்ளக்கூடிய, இந்த நாட்டை கட்டி வளர்க்கக்கூடிய, ஏனைய இனங்களையும் அழைத்து செல்லக்கூடிய, ஏனைய இனங்களிடம் இருக்கிற பிரச்சனைகளையும் உணர்ந்து கடந்த காலங்களை நினைவிலே கொண்டு கட்டி வளர்க்கக்கூடிய ஒரு தலைவனை ஏன் இந்த நாடு இன்னும் பெறவில்லை? அதனால் தான் நான் மீண்டும் சொல்கிறேன், உங்களிடம் முதலிலே இந்த நாட்டில் இருக்கின்ற இனப்பிரச்சனையை தீர்த்து வடக்கிலும் கிழக்கிலும் வாழுகின்ற உங்களுடைய சகோதர இனமாக நீங்கள் கருதினால், நீங்கள் அவர்களுடைய பிரச்சனையை தீர்ப்பதற்கும் அந்த நாட்டில் ஒரு தீர்வை இந்த நாட்டில் ஏற்படுத்துவதற்கும் முதல்ல தயாராகுங்கள். நீங்கள் புத்த கோயில் கட்ட உங்களிடம் காசு இருக்கிறது, காணி பிடிக்க காசு இருக்கிறது, தமிழுடைய நிலங்களை அபகரிக்க காசு இருக்கிறது, இவ்வளவு ராணுவத்தை குவித்து வைத்திருக்கவங்களிடம் காசு இருக்கிறது, நாளில் மூன்று பகுதி ராணுவம் வடக்கிலும் கிழக்கிலும் குவித்து வைத்திருக்கிறீர்கள், படைகளுக்காக நீங்கள் செலவழிக்கின்ற பணம் அபரிமிதமானது, இவ்வாறு நீங்கள் வைத்திருக்கிற பணங்களுக்கு முதல் முடிவு கட்டுங்கள். அதை விடுத்து அப்பாவி ஏழைகளுடைய அவர்களுடைய ஊழியர் நம்பிக்கை நிதியம், ஊழியர் சேமலாப நிதியத்திலே கை வைத்து அந்த ஏழைகளை தெருவுக்கு கொண்டு வராதீர்கள். தயவு செய்து இந்த நாட்டினுடைய பொருளாதாரம் வளர வேண்டுமானால் முதலிலே இந்த நாட்டில் இருக்கின்ற இனப்பிரச்சனையை தீர்ப்பதற்கு, தமிழர்களை அரவணைத்து செல்வதற்கு, ஒரு நியாயமான கௌரவமான அரசியல் தீர்வை முன்வைப்பதற்கு ஒரு திராணியுள்ள தைரியம் உள்ள ஒரு சிங்கள தலைவன் முதலிலே வாருங்கள். இந்த நாடு நிமிர்ந்து நடக்கின்ற நாடாக மாறும் என்பதை நான் இந்த இடத்திலே பதிவு செய்கின்றேன்.
சுதிகர் மந்துமணி.